એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ જાણીતા વિવેચક સુરેશ હ. જોશી એમના એક મહત્વના લેખ સાર્થ્ર, માર્ક્સવાદ અને ચેતના એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે સુરેશ જોશી આ લેખમાં કેવી રીતે ફ્રેન્ચ અસ્તિત્વવાદી વિચારક ઝં પોલ સાર્થ્ર અને માર્ક્સવાદી દર્શન આ બંને વચ્ચેના જે જટિલ સંબંધો છે, એમના મતભેદો છે અને કદાચ સંવાદની જે શક્યતાઓ છે એને કેવી રીતે ખોલે છે. આપણે ખાસ કરીને એ જોઈશું કે ચેતના, પછી ભૌતિકવાદ, ઇતિહાસ અને હા, વ્યક્તિની સ્વતંત્રતા, આ બધા મુદ્દાઓ પર લેખક આ બે મોટી વિચારધારાઓની સરખામણી કેવી રીતે કરે છે. અને સ્પષ્ટ કરી દઉં કે આખી ચર્ચા સુરેશ હ. જોશીના મૂળ લેખ પર જ આધારિત છે. તો ચાલો શરૂ કરીએ. સુરેશ જોશી આમ તો બે મોટી વિચારધારાઓને સામસામે મૂકે છે, સાર્થ્રનો અસ્તિત્વવાદ અને માર્ક્સવાદ. શરૂઆતમાં જ એમની વચ્ચેનો જે તણાવ છે એના પર કેવી રીતે પ્રકાશ પાડે છે, ક્યાંથી શરૂઆત કરે છે લેખક?
હા, એટલે લેખની શરૂઆત જ ખરેખર રસપ્રદ છે. જોશી સાહેબ નોંધે છે કે સાર્ત્ર એક એવા વિચારક છે જેમની ટીકા બંને બાજુથી થાય છે. એક તરફ જે કેથોલિક વિચારકો છે એમને લાગે છે કે સાર્ત્ર ભૌતિકવાદી છે, કારણ કે એ ઈશ્વર કે પેલી પરલોકની વાતો નથી કરતા.
બરાબર.
તો બીજી બાજુ માર્ક્સવાદીઓ, એમને એવું લાગે છે કે સાર્ત્ર ભલે ગમે તેટલી ભૌતિકવાદની વાતો કરે પણ એમના વિચારના મૂળમાં ક્યાંક ને ક્યાંક પેલો આદર્શવાદ એટલે કે ચેતનાને વધારે મહત્વ આપવાની વાત એ હજી રહેલી છે.
આ તો બહુ રસપ્રદ કહેવાય. બંને પક્ષો અલગ અલગ કારણોસર ટીકા કરે છે. માર્ક્સવાદીઓને ખાસ કરીને સાર્ત્રની કઈ વાત વધારે ખૂંચતી હશે?
મુખ્યત્વે માર્ક્સવાદીઓને સાર્ત્રની જે પેલી સત્તાની વાત છે ને, એટલે કે વ્યક્તિનું પોતાનું મૂળભૂત અસ્તિત્વ જેને બીંગ કહીએ, અને બીજાઓ એટલે કે અન્ય લોકો અને સમાજ અધર્સ, આના વિશેની એમની જે લાંબી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ છે ને એ કદાચ માર્ક્સવાદીઓને થોડી વધુ પડતી લાગે, થોડી વાસ્તવિકતાથી દૂર.
એમ?
હા, એમને લાગે કે સાર્ત્રે આ બધા કોન્સેપ્ટના એનાલિસિસમાં એટલા ઊંડા ઉતરી જાય છે કે જાણે આ બધા સત્યો કોઈ લાંબા સમયથી એકાંતમાં બેઠેલી ચેતનાને જ અચાનક ખબર પડ્યા હોય, જ્યારે માર્ક્સવાદીઓ તો વાસ્તવિક સામાજિક આર્થિક પરિસ્થિતિઓ પર વધારે ભાર મૂકવા માંગે છે.
અચ્છા, તો આ સીધા આપણને ચેતનાના મુદ્દા પર લઈ આવે છે. તો ચેતના એટલે કે કોન્શિયસનેસ, એના વિશે માર્ક્સવાદનો દૃષ્ટિકોણ સાર્ત્રથી મૂળભૂત રીતે કઈ રીતે અલગ પડે છે? આ મુખ્ય ફરક શું છે?
હા, આ ખરેખર બહુ જ કેન્દ્રીય મુદ્દો છે. જુઓ, માર્ક્સવાદનો જે મુખ્ય પ્રવાહ છે, ખાસ કરીને એંગલ્સ અને લેનિન જેવા વિચારકોએ જે રજૂ કર્યો, એ આંતરિકતાનો, ઇન્ટિરિયરિટી જેને કહીએ, એટલે કે વ્યક્તિના મનમાં જે વિચારો ચાલે, ભાવનાઓ હોય, અનુભવો હોય, આ આખા ભાવ જગતને એ મૂળભૂત રીતે ગૌણ માને છે.
ગૌણ?
હા, ગૌણ. આ પ્રવાહ મુજબ ચેતના તો ખાલી આપણી આસપાસનું જે ભૌતિક જગત છે, આપણી સામાજિક આર્થિક પરિસ્થિતિ છે, એનું માત્ર પ્રતિબિંબ છે. એ પદાર્થની, મેટરની જ એક ઉપપેદાશ છે, બાય પ્રોડક્ટ.
ઓ,
એંગલ્સ તો કહે છે કે વિચારો એ પદાર્થોના બૌદ્ધિક પ્રતિબિંબો છે, અને લેનિન તો એનાથી વધુ સ્પષ્ટ કહે છે કે મગજ એ વિચારનું કારણ છે. આ અભિગમ, પેલો દેખાર્થનો પ્રખ્યાત સિદ્ધાંત છે ને, હું વિચારું છું માટે હું છું, કૌગીતો એર્ગો સુમ,
હા હા,
એનાથી બિલકુલ ઉલટો છે. દેકાર્ટ તો ચેતનાને જ અસ્તિત્વનો પાયો ગણે છે.
એટલે ટૂંકમાં માર્ક્સવાદ કહે કે ભૌતિક પરિસ્થિતિ મુખ્ય છે અને ચેતના એમાંથી જન્મે છે. પણ શું બધા જ માર્ક્સવાદીઓ આટલા સરળ સૂત્રને માની લે છે? લેખક આમાં કોઈ મતભેદની વાત કરે છે?
હા, સુરેશ જોશી અહીંયા બહુ સરસ રીતે નોંધે છે કે આ જે સરળ ભૌતિકવાદી સૂત્ર છે ને, એ ઘણા માર્ક્સવાદી ચિંતકોને પણ અધૂરું લાગે છે. એમને ચિંતા છે કે જો બધું જ ફક્ત ભૌતિક જગતનું પ્રતિબિંબ જ ગણી લઈએ તો એ એક પ્રકારનો એ આધ્યાત્મિક ભૌતિકવાદ જેવું બની જાય.
આધ્યાત્મિક ભૌતિકવાદ એ કેવી રીતે?
અહીં આધ્યાત્મિક શબ્દ થોડો વ્યંગમાં વપરાયો છે. જાણે ભૌતિકતા પોતે જ એકમાત્ર પરમ સત્ય બની જાય અને વાસ્તવિકતાની જે બીજી જટિલતાઓ છે એને અવગણી દેવાય. આ ચિંતકો એમ માને છે કે ભૌતિક પાયા પર સમાજના બીજા ઘણા જટિલ સ્તરો રચાય છે, જેમ કે સંસ્કૃતિ, કાયદો, વિચારધારાઓ, આ બધાને ખાલી પ્રતિબિંબ કહીને ના સમજાવી શકાય. એમની વચ્ચે એકબીજા પર અસર થતી હોય છે.
સમજાયું, આ સ્પષ્ટ થયું. પણ જો માર્ક્સવાદ વ્યક્તિગત ચેતના કે આંતરિકતાને આટલું ઓછું મહત્વ આપે છે તો એની પાછળનું ઊંધું કારણ શું? શા માટે ભૌતિક જગત, ઇતિહાસ અને સામાજિક માળખા પર આટલો બધો ભાર મૂકવામાં આવે છે?
એનું મૂળ કારણ માર્ક્સવાદી દર્શનની ઇતિહાસ અને સમાજ વિશેની જે મૂળભૂત સમજ છે ને, એમાં રહેલો છે. માર્ક્સવાદ માને છે કે આપણે વ્યક્તિ તરીકે આપણા ઇતિહાસ અને આપણી સામાજિક પરિસ્થિતિની જ પેદાશ છીએ. અનિવાર્યપણે આપણે આ દુનિયામાં કોઈ નક્કી કરેલા હેતુ વગર, કોઈ ગેરંટી વગર જાણે ફેંકાયેલા છીએ, થ્રોન જાકે બોલે. આ શબ્દ અસ્તિત્વવાદમાં પણ આવે છે, પણ માર્ક્સવાદ એને સામાજિક આર્થિક સંદર્ભમાં વધારે જુએ છે. તો આ દૃષ્ટિએ જુઓ તો જો કોઈ વ્યક્તિ ફક્ત પોતાની આંતરિકતામાં જ ડૂબેલો રહે, પોતાના વિચારો અને ભાવનાઓમાં જ, તો એ વાસ્તવિક દુનિયાની જે સમસ્યાઓ છે, અન્યાય છે અને એને બદલવાની જે નક્કર જવાબદારી છે, એનાથી જાણે ભાગી રહ્યો છે એમ ગણાય.
એટલે શું, ફિલોસોફી કરવી એ એક પ્રકારનો પલાયણવાદ ગણાય એમના મતે?
જે શુદ્ધ કટ્ટર માર્ક્સવાદી દૃષ્ટિ છે એ પ્રમાણે કદાચ હા. ફિલોસોફીને ઘણીવાર આદર્શવાદ તરીકે જોવામાં આવે છે.
કેમ?
કારણ કે તે અમૂર્ત ચિંતન પર વધારે ભાર મૂકે છે અને વર્તમાનની જે કઠોર વાસ્તવિકતા છે અને જે ક્રાંતિકારી ક્રિયાની જરૂર છે એનાથી કદાચ દૂર લઈ જાય છે. કેટલાક માર્ક્સવાદીઓ તો એને ક્રાંતિ પ્રત્યેનો ડર અથવા વાસ્તવિકતાનો સામનો કરવાની અનિચ્છા અથવા તો શાસક વર્ગનું પોતાની સ્થિતિને યોગ્ય ઠેરવવાનું સાધન પણ ગણે છે.
ઓ, પણ અહીંયા એક ખરેખર રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો માર્ક્સવાદ ક્રિયા પર આટલો બધો ભાર મૂકે તો પછી ફિલોસોફીની અને ખાસ કરીને સાર્ત્ર જેવા અસ્તિત્વવાદી ફિલોસોફની શું ભૂમિકા હોઈ શકે? શું એ બિલકુલ નકામી જણાય?
ના, અહીંયા સુરેશ જોશી બહુ સંતુલિત મત રજૂ કરે છે. તેઓ કહે છે કે ફિલોસોફી અને ખાસ કરીને સાર્ત્રની ફિલોસોફી એ નકામી નથી. સાર્ત્ર જેવા વિચારકો પોતાના સમયની જે સૈદ્ધાંતિક ભૂમિકા છે એ બાંધે છે, થિયરી બનાવે છે.
સૈદ્ધાંતિક ભૂમિકા એટલે?
એટલે કે તેઓ એવા ઐતિહાસિક તબક્કે મહત્વના બને છે જ્યારે માણસનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એટલે કે તે જે છે અને તેની સારભૂતતા, એસન્સ, એટલે કે તે શું હોવું જોઈએ અથવા સમાજ તેને શું માને છે, આ બંને વચ્ચે બહુ ઊંડો વિરોધાભાસ ઊભો થયો હોય. જેમ કે મૂડીવાદ જેવી વ્યવસ્થા આવા વિરોધાભાસો ઊભા કરે છે, જ્યાં વ્યક્તિ પોતાની જાતથી, પોતાના કામથી, સમાજથી વિમુખ થઈ જાય છે, એલિયનેટેડ.
હા હા.
તો જે ફિલોસોફી ફક્ત શાશ્વત, ક્યારેય ન બદલાતા સત્યોની જ શોધમાં રહે, એ આ વાસ્તવિક વિરોધાભાસો અને પરિવર્તનની જરૂરિયાતને અવગણે છે, એ સ્થગિતતાને પ્રોત્સાહન આપે છે.
તો આનો અર્થ એ થયો કે માર્ક્સવાદ માટે સમજણ જરૂરી છે, પણ છેવટનો ધ્યેય તો ક્રિયા અને પરિવર્તન જ છે, ખરું ને?
બિલકુલ. આ જ સંદર્ભમાં માર્ક્સનું પેલું પ્રખ્યાત સૂત્ર યાદ આવે છે. ફિલસૂફોએ જગતનું અનેક રીતે માત્ર અર્થઘટન કર્યું છે, પણ મુદ્દો તો જગતને બદલવાનો છે.
હા, એ તો બહુ જાણીતું છે.
એટલે લેખક સૂચવે છે કે ફિલસૂફી જગતને સમજવામાં મદદ કરી શકે, એ આપણા સમયના સંકટને સૈદ્ધાંતિક રીતે રજૂ કરી શકે, પણ જો તે નક્કર ક્રિયા તરફ દોરી ન જાય તો એ અધૂરી છે, એવું માર્ક્સવાદીઓ માને.
લેખમાં ગેબ્રિયલ માર્સેલની ટીકાનો પણ ઉલ્લેખ છે, એ આ ક્રિયાના મુદ્દા સાથે કેવી રીતે જોડાય છે?
હા, ગેબ્રિયલ માર્સેલ જે પોતે પણ અસ્તિત્વવાદી વિચારક હતા પણ આસ્તિક હતા, એમણે સાર્ત્રની ટીકા કરી હતી. એમનું કહેવું હતું કે સાર્ત્ર પેલી સત્તા અને શૂન્ય, બીંગ એન્ડ નથિંગનેસ, એટલે કે અસ્તિત્વ અને એનો અભાવ, એના દ્વંદ્વમાં એક પ્રકારના વૈચારિક ચક્કરમાં ફસાઈ ગયા છે. સુરેશ જોશી અહીંયા બહુ રસપ્રદ રીતે નોંધે છે કે આ દ્વંદ્વમાંથી, આ સ્થગિતતામાંથી બહાર નીકળવાનો રસ્તો કદાચ બંને વિચારધારાઓ, અસ્તિત્વવાદ અને માર્ક્સવાદ, કોઈક ને કોઈક સ્વરૂપે કાર્યમાં, એક્શનમાં કે પ્રતિબદ્ધતામાં, કમિટમેન્ટમાં જુએ છે.
બંને કેવી રીતે?
જોકે ફરક છે, માર્ક્સનો સંવાદ ભવિષ્યના સમાજમાં છે, ઇતિહાસની ગતિમાં છે, જ્યારે માર્સેલ જેવા આસ્તિત અસ્તિત્વવાદીઓનો સંવાદ કદાચ સમયની પેડે પાર ઈશ્વર સાથે જોડાયેલો હોય. લેખક એવું પણ સૂચવે છે કે આ મુદ્દે હેગલના બે અલગ અલગ અનુગામીઓ, કિર્કેગાર્ડ જેમણે વ્યક્તિગત આસ્થા અને પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, અને માર્ક્સ જેમણે સામાજિક ક્રિયા પર ભાર મૂક્યો, એ બંને અમૂર્ત ચિંતનને બદલે નક્કર પ્રતિબદ્ધતાના મુદ્દે ક્યાંક નજીક આવતા દેખાય છે.
આપણે જોયું કે માર્ક્સવાદ ક્રિયા પર ભાર મૂકે છે અને ચેતનાને ગૌણ ગણે છે. પણ આ બધી વાત પછી શું આનો મતલબ એમ થયો કે માર્ક્સવાદ વ્યક્તિગત ચેતનાના અસ્તિત્વને જ સંપૂર્ણપણે નકારી કાઢે છે? જો એમ હોય તો પછી વિચાર આવે ક્યાંથી? કોઈ પણ વિચાર?
ના ના, એવું બિલકુલ નથી. અને લેખક આ મુદ્દા પર ખૂબ ભાર મૂકે છે. એમનો તર્ક બહુ સીધો છે. જો તમે દેકાર્તના હું વિચારું છું કોજીટો ને જ મૂળભૂત રીતે નકારી કાઢો, જો વિચારનાર ચેતનાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય, તો પછી તમે કોઈ પણ વિચાર, ભલે તે ભૌતિકવાદી વિચાર જ કેમ ન હોય, રજૂ કેવી રીતે કરી શકો?
બરાબર, વિચાર રજૂ કરવા માટે પણ વિચારનાર તો જોઈએ ને.
હા, એક ચેતના તો હોવી જ જોઈએ. માર્ક્સવાદી લેખકો પોતે પણ સ્વીકારે છે કે માનવી પોતાનો ઇતિહાસ રચે છે. એ ઇતિહાસનો ખાલી નિષ્ક્રિય ભોગ બનનાર નથી.
આ વાત તો માર્ક્સના પોતાના લખાણોમાં પણ ક્યાંક હશે ને?
ચોક્કસ. ખુદ માર્ક્સે એમના શરૂઆતના લખાણોમાં પેલું થેસિસ ઓન ફોયરબાગ છે ને, એમાં જૂનું યાંત્રિક ભૌતિકવાદ હતો એની ટીકા કરી હતી. એમણે કહ્યું કે એની મુખ્ય ખામી એ હતી કે એણે વસ્તુ, વાસ્તવિકતા, આપણી આસપાસની દુનિયાને માત્ર એક બહારની વસ્તુ, ઓબ્જેક્ટ તરીકે જોઈ. એણે એ ન જોયું કે આ વાસ્તવિકતા માનવીય પ્રેક્સિસ દ્વારા, પ્રેક્સિસ એટલે સિદ્ધાંત અને વ્યવહારનું મિશ્રણ, સભાન, હેતુપૂર્ણ ક્રિયા અને વ્યક્તિગત ચેતના દ્વારા પણ ઘડાય છે.
અચ્છા, એટલે કે આપણે ખાલી પરિસ્થિતિનું પ્રતિબિંબ નથી, પણ આપણે એને બદલવા માટે સક્રિયપણે કામ પણ કરીએ છીએ.
આ જ મુદ્દો છે.
હા, ખરેખર ધ્યાન આપવા જેવું છે. આનાથી તો વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ વધુ જટિલ બને છે. તો પછી વ્યક્તિ અને એનો જે સામાજિક વર્ગ છે, ક્લાસ, એની વચ્ચેનો સંબંધ કેવો ગણાય? શું વ્યક્તિનું બધું જ, એના વિચારો, એના નિર્ણયો, બધું એના વર્ગ દ્વારા જ નક્કી થાય છે સંપૂર્ણપણે?
ના. લેખક અહીંયા પણ એક બહુ મહત્વની સ્પષ્ટતા કરે છે. તેઓ દલીલ કરે છે કે વ્યક્તિગત ચેતના, પસંદગી અને નિર્ણયની ભૂમિકા અનિવાર્ય છે. એને તમે નકારી જ ન શકો. તમે જુઓ, એક માર્ક્સવાદી ચિંતક પણ જ્યારે માર્ક્સવાદને સ્વીકારે છે ત્યારે એ એક અંગત, સભાન નિર્ણય લે છે. એ કોઈ મશીનની જેમ પ્રતિક્રિયા નથી આપતો.
હા, એ વાત સાચી.
અને વાસ્તવિક દુનિયામાં પણ આપણે જોઈએ છીએ કે બધા શ્રમિકો કંઈ આપોઆપ ક્રાંતિકારી કે સામ્યવાદી નથી બની જતા. વ્યક્તિ પોતાના વર્ગની પરિસ્થિતિમાંથી સરી જઈ શકે છે, એટલે કે પોતાના વર્ગના હિતોથી દૂર જઈ શકે, ઉચ્ચ વર્ગમાં ભળવાનો પ્રયત્ન કરી શકે. એ પોતાના વર્ગને વફાદાર રહી શકે છે અથવા તો એને દગો પણ દઈ શકે છે. આ બધી શક્યતાઓ વ્યક્તિગત પસંદગી અને ચેતના પર આધાર રાખે છે.
એટલે વર્ગ પોતે પણ કોઈ એવી નક્કર પથ્થર જેવી હકીકત નથી જે બદલાય જ નહીં.
બરાબર સમજા. લેખ મુજબ વર્ગ એ ખાલી એક વસ્તુલક્ષી, ઓબ્જેક્ટિવ આર્થિક કેટેગરી નથી. એ એક સામાજિક અને ઐતિહાસિક રચના છે. એની રાજકીય શક્તિ અને અસર માટે વ્યક્તિગત સભાનતા, ક્લાસ કોન્શિયસનેસ જેને કહેવાય, એ જરૂરી છે.
એ સભાનતા એટલે શું?
એટલે કે વ્યક્તિઓએ પોતાને એ વર્ગના સભ્ય તરીકે ઓળખવા, પોતાના સહિયારા હિતોને સમજવા અને એના માટે ભેગા મળીને સંગઠિત થઈને કામ કરવું. આ સભાનતા અનિવાર્ય છે અને આપોઆપ નથી આવતી, એ કેળવવી પડે છે.
આ વિચારો સુરેશ જોશી જ્યારે લખતા હતા, એટલે કે 1973ની આસપાસ, ત્યારે કદાચ વધારે પ્રસ્તુત હશે. પણ આજના સમયમાં જુઓ તો સમાજમાં વર્ગ સિવાય બીજા ઘણા વિભાજનો છે. જાતિ, ધર્મ, લિંગ, રાષ્ટ્રીયતા, આ બધું કદાચ વધુ મહત્વનું બન્યું હોય એવું લાગે છે. તો આ ચર્ચા આજે કેટલી સુસંગત રહે?
લેખક એ સમયે પણ આ મુદ્દો ઉઠાવે છે અને એ આજે પણ એટલો જ કદાચ વધારે પ્રસ્તુત છે. જોશી સાહેબ નોંધે છે કે સમાજમાં ખાલી શ્રમિક અને મૂડીપતિ વચ્ચેનો જ વિરોધ નથી, બીજા ઘણા દ્વંદ્વો છે.
જેમ કે
રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષો. એ સમયે ફ્રાન્સ જર્મનીનો ઉલ્લેખ કરે છે. નવી દુનિયા એટલે અમેરિકા અને જૂની દુનિયા એટલે પશ્ચિમ યુરોપ વચ્ચેનો તણાવ. શોષક દેશો અને શોષિત દેશો વચ્ચેનો વિરોધ. આ બધા વિભાજનો વર્ગ આધારિત વિશ્લેષણને વધુ જટિલ બનાવે છે.
હા, એ તો છે જ.
દાખલા તરીકે જુદા જુદા દેશોના શ્રમિકો વચ્ચે પેલી આંતરરાષ્ટ્રીય એકતા સ્થાપવી, એ કંઈ આપોઆપ નથી થતું. એના માટે રાષ્ટ્રીયતા અને બીજી ઓળખોની જે મર્યાદાઓ છે એને ઓળંગીને સભાન પ્રયત્નો કરવા પડે છે. કહેવાનો મતલબ કે ઇતિહાસમાં હંમેશા વ્યક્તિલક્ષી પરિબળો જેમ કે ચેતના, નિર્ણય, સંસ્કૃતિ, ઓળખ અને વસ્તુલક્ષી પરિબળો જેમ કે આર્થિક સ્થિતિ, ટેકનોલોજી, આ બધું એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલું હોય છે. લેખક સ્વીકારે છે કે સાર્ત્રે કદાચ કોઈ સંપૂર્ણ બધાને સંતોષ થાય એવો સામાજિક સિદ્ધાંત નથી આપ્યો, પણ એમણે વ્યક્તિગત ચેતના અને સામાજિક પરિસ્થિતિ વચ્ચેનો જે આ અત્યંત મહત્વનો અને જટિલ સંબંધ છે એના વિશે મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા છે, અને એ પ્રશ્નો માર્ક્સવાદને પણ વિચારવા મજબૂર કરે છે.
તો આ બધી ખરેખર ઊંધી ચર્ચા પછી આપણે અંતિમ તારણ તરફ આવીએ, વ્યક્તિની સ્વતંત્રતા, એની જવાબદારી અને ઇતિહાસનું ભવિષ્ય. આ બધા વિશે માર્ક્સવાદ અને સાર્ત્રના વિચારોના આ સંઘર્ષ અને સંવાદમાંથી લેખક છેવટે શું તારવે છે, શું ફલિત થાય છે?
અહીં લેખક એક બહુ જ મહત્વનો મુદ્દો રજૂ કરે છે અને કદાચ થોડો આશ્ચર્યજનક પણ લાગે. તેઓ કહે છે કે માર્ક્સવાદ જો એને બરાબર સમજવામાં આવે ને તો એ વ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારીને ખાલી સહન નથી કરતો, એને સ્વીકારે છે. એટલું જ નહીં પણ એનો જે ભૌતિકવાદ છે એ ખરેખર તો માણસ પર બહુ ભારે, લગભગ ડરાવી દેવી એવી જવાબદારી મૂકે છે.
ભારે જવાબદારી કેવી રીતે? અને આ હેગલના દર્શનથી વિપરીત છે એમ કહ્યું, એ જરા સમજાવશો?
હા, જો હેગલ માટે ઇતિહાસ શું હતો? એ વિશ્વ આત્માની, વર્લ્ડ સ્પિરિટની એક પહેલેથી નક્કી થયેલી યાત્રા હતી. એનો અંત તાર્કિક રીતે નિશ્ચિત હતો અને સુખદ હતો, કોઈ પરમ સત્ય કે આખરી સમાધાનમાં. એમાં માણસના પોતાના કાર્યોના રોલ ગૌણ હતો.
બરાબર.
પણ માર્ક્સવાદ એ ઇતિહાસને કોઈ બહારની આધ્યાત્મિક શક્તિ કે કોઈ પહેલેથી નક્કી થયેલી યોજના દ્વારા ચાલતો નથી જોતો. ઇતિહાસ શેનાથી બને છે? ભૌતિક પરિસ્થિતિઓ, એટલે કે ઉત્પાદનના સાધનો, વર્ગ સંબંધો અને માનવીય ક્રિયાઓ, એટલે કે સંઘર્ષ, ક્રાંતિ, નિર્ણયો, આ બંને વચ્ચેનો જે સંઘર્ષ અને સંવાદ છે એનાથી ઇતિહાસ બને છે. અને એની સફળતાની, એના સુખદ અંતની કોઈ ભારની ગેરંટી નથી. કોઈ ભગવાન કે ઇતિહાસનો તર્ક આપણને બચાવવા આવવાનો નથી.
ઓહ, આ વિચાર તો ખરેખર ગંભીર છે. મતલબ કે ઇતિહાસનું ભવિષ્ય, સમાજનું ભવિષ્ય એ કંઈ પહેલેથી લખાયેલું નથી, પણ આપણી ક્રિયાઓ, આપણી પસંદગીઓ, આપણી સભાનતા પર જ આધાર રાખે છે.
બિલકુલ. લેખક અહીંયા એક બહુ ધારદાર ઉપમા વાપરે છે જે કદાચ માર્ક્સના લખાણોમાંથી જ આવી હોય, કે જો માણસ પરિસ્થિતિને બરાબર સમજીને સભાનપણે યોગ્ય પગલાં ન ભરે તો મૂડીવાદના જે આંતરિક વિરોધાભાસો છે એ જ્યારે એના પતન તરફ દોરી જાય ત્યારે ક્રાંતિ દ્વારા નવા સમાજનો જન્મ થવાને બદલે અંધાધૂંધી, બર્બરતા, વિનાશ પણ આવી શકે છે.
બાપરે.
જેમ કે પ્રસૂતિ સમયે જો યોગ્ય ડોક્ટરની મદદ અને તૈયારી ન હોય તો માતા અને બાળક બંનેનું મૃત્યુ પણ થઈ શકે છે.
બહુ જ સચોટ ઉપમા છે.
હા, એટલે માર્ક્સવાદનો અંતિમ આધાર કોઈ આસ્તિકતા પર નથી, કોઈ દૈવી યોજના પર નથી, ઇતિહાસના અનિવાર્ય સુખદ અંતની ખાતરી પર નથી, પણ માણસોના સહિયારા અસ્તિત્વ અને એમની સભાન ક્રિયાઓ પર છે. આથી એ પહેલેથી જ કોઈ સંપૂર્ણ માનવનો આદર્શ સ્થાપી નથી શકતો, કે ઇતિહાસનો તાર્કિક અને સુખદ અંત આવશે જ એવી ગેરંટી નથી આપી શકતો. બધું આપણા પર નિર્ભર છે. અને આ દૃષ્ટિએ જુઓ તો માર્ક્સવાદ વ્યક્તિ પર નિષ્ક્રિય રહેવાને બદલે સક્રિયપણે ઇતિહાસ ઘડવાની, પરિવર્તન લાવવાની પ્રચંડ જવાબદારી મૂકે છે.
આ ખરેખર એક ખૂબ જ ગહન અને વિચારવા જેવો મુદ્દો છે. તો સુરેશ જોશીના આ લેખ પરની આપણી આ વિસ્તૃત ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય કયા મુદ્દાઓ આપણે તારવી શકીએ? કઈ ત્રણ બાબતો ખાસ યાદ રાખવા જેવી છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. પહેલું, સુરેશ જોશીનો આ લેખ અત્યંત કુશળતાપૂર્વક બે જટિલ અને ઘણીવાર એકબીજાથી વિરોધી ગણાતી વિચારધારાઓ, ઝિયાં પોલ સાર્ત્રનો અસ્તિત્વવાદ અને માર્ક્સવાદ, એમની વચ્ચેનો જે ઊંડો વૈચારિક સંઘર્ષ છે અને સાથે સાથે સંવાદની જે શક્યતાઓ છે એને ઉજાગર કરે છે. તેઓ બતાવે છે કે ચેતના, ભૌતિક જગત, ઇતિહાસની દિશા અને વ્યક્તિગત સ્વતંત્રતા તથા જવાબદારી, આ બધા મૂળભૂત પ્રશ્નો પર આ બંને વિચારધારાઓ ક્યાં મળે છે અને ક્યાં જુદી પડે છે, આ એમનું મુખ્ય પ્રદાન છે.
બરાબર. બીજું,
આ ચર્ચા આપણને આપણા પોતાના અસ્તિત્વ અને આપણી પરિસ્થિતિ વિશે ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. આપણો જે વ્યક્તિગત અનુભવ છે, આપણી આંતરિકતા અને આપણી આસપાસની જે બાહ્ય સામાજિક ઐતિહાસિક વાસ્તવિકતા છે એની વચ્ચે શું સંબંધ છે, શું આપણે ખાલી પરિસ્થિતિની નિષ્ક્રિય પેદાશ છીએ કે પછી આપણી સભાન ક્રિયા દ્વારા, આપણા નિર્ણયો દ્વારા આપણે પરિસ્થિતિને બદલવામાં અને ઇતિહાસને ઘડવામાં ખરેખર કોઈ ભૂમિકા ભજવી શકીએ છીએ? લેખ આ પ્રશ્નોને બરાબર કેન્દ્રમાં લાવે છે.
અને ત્રીજું,
ભલે આ લેખ લગભગ અડધી સદી પહેલા લખાયો હોય, પણ એમાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, જેમ કે વ્યક્તિની સ્વતંત્રતા અને એની સામાજિક જવાબદારી વચ્ચેનો જે કાયમી તણાવ છે, ઇતિહાસની કોઈ નિશ્ચિત ગેરંટી નથી અને તે માનવીય ક્રિયાઓ પર આધાર રાખે છે એ હકીકત, અને કોઈપણ વિચારધારાની પોતાની મર્યાદાઓ હોય છે. આ બધી જ બાબતો આજના જટિલ, ધ્રુવીકરણ પામેલા અને ઝડપથી બદલાતા સમયમાં પણ એટલી જ, કદાચ એનાથી પણ વધારે પ્રસ્તુત છે, રેલેવન્ટ છે. તે આપણને આપણી પોતાની પરિસ્થિતિ અને આપણી જવાબદારીઓને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લે, શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન, જે આ ચર્ચામાંથી જ ઉદ્ભવે છે, પણ જેના પર તેઓ પોતાની રીતે વધુ વિચારી શકે, મનન કરી શકે.
ચોક્કસ, આપણે એ વિચારી શકીએ કે શું આજના યુગમાં, જ્યાં વિચારધારાઓનું ધ્રુવીકરણ આટલું બધું વધી ગયું છે અને જ્યાં કદાચ વર્ગ સંઘર્ષ કરતા પેલું ઓળખ આધારિત રાજકારણ, આઇડેન્ટિટી પોલિટિક્સ, વધુ પ્રબળ બની રહ્યું હોય એવું લાગે છે, ત્યારે શું સાર્ત્રનો જે વ્યક્તિગત અસ્તિત્વ, ચેતના અને નૈતિક પસંદગી પરનો ભાર છે, અને માર્ક્સવાદનો જે સામૂહિક ક્રિયા, સામાજિક બંધારણ અને ઐતિહાસિક પરિવર્તન પરનો ભાર છે, આ બંને વચ્ચેના સંવાદની જે શક્યતા સુરેશ જોશી તપાસે છે, તે આપણને વ્યક્તિગત નૈતિક જવાબદારી અને સમાજ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતા, આ બંને વચ્ચે સંતુલન સાધવાનો કોઈ નવો રચનાત્મક રસ્તો બતાવી શકે છે? શું આ બે દ્રષ્ટિકોણ એકબીજાના પૂરક બની શકે છે?